એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે 20મી સદીની એક એવી અસાધારણ મહિલાના જીવનમાં ઊંડા ઉતરી રહ્યા છીએ, જેમની વાર્તા માત્ર એમની પોતાની નથી રહી.
હા, એમની વાર્તા અમેરિકન ઇતિહાસ, પત્રકારત્વ અને સત્તાના જે સંઘર્ષો થયા એની પણ કહાણી બની ગઈ છે.
આપણે વાત કરી રહ્યા છીએ કેથરીન ગ્રહેમની
અને એમના પુલિત્ઝર પુરસ્કાર વિજેતા આત્મચરિત્ર, પર્સનલ હિસ્ટ્રી વિશે.
પુલિત્ઝર પુરસ્કાર એટલે આ પુસ્તકનું વજન તો ત્યાં જ સમજાઈ જાય છે.
બિલકુલ, પત્રકારત્વ અને સાહિત્યમાં શ્રેષ્ઠતા માટે આ પુરસ્કાર અપાય છે. અને આ પુસ્તક, ખબર છે, એક એવી સ્ત્રીની આંતરિક સફર છે જેણે ક્યારેય ધાર્યું નહોતું કે પોતે ઇતિહાસના કેન્દ્રમાં આવી જશે.
તો શરૂઆત કરીએ કે આ કેથરીન ગ્રહેમ હતા કોણ. ઘણા લોકો એમને ધ વોશિંગ્ટન પોસ્ટના માલિક તરીકે ઓળખે છે.
હા, પ્રકાશક પણ. લગભગ 2 દાયકા સુધી એમણે આ મોટા અખબારનું નેતૃત્વ સંભાળ્યું,
અને તે પણ એવા સમયે જ્યારે પેપર સૌથી વધુ ચર્ચામાં રહ્યું, પેન્ટાગોન પેપર્સ અને વોટરગેટ વખતે.
બરાબર. એમના પિતા યુજીન મેયર એ પોતે એક મોટા ફાઇનાન્સર હતા,
જેમણે 1933માં ધ પોસ્ટ ખરીદેલું. નહીં,
હા, ત્યારે તો પેપર લગભગ બંધ થવાની અણી પર હતું. એમણે એને નવું જીવન આપ્યું. અને એમના માતા એગ્નેસ અર્નસ્ટ મેયર એ પણ કંઈ ઓછા નહોતા, બુદ્ધિશાળી, પ્રભાવશાળી, બૌદ્ધિક અને સમાજસેવક.
પણ રસપ્રદ વાત એ છે કે કેથરીનનું નેતૃત્વમાં આવવું એ કોઈ પ્લાન નહોતો.
ના, બિલકુલ નહીં. એક અંગત ટ્રેજેડી પછી લગભગ 46 વર્ષની ઉંમરે એમને આ જવાબદારી લેવી પડી.
અને એ રીતે એ અમેરિકાની ટોચની 500 કંપનીઓ, Fortune 500, એમાંથી કોઈ એકના પહેલા મહિલા સીઈઓ બન્યા.
પહેલા મહિલા સીઈઓમાંથી એક? હા, એ સમય માટે તો આ બહુ મોટી વાત કહેવાય.
તો એમની વાર્તા આજે પણ આટલી અગત્યની કેમ છે? શું એ ખાલી ઇતિહાસનો એક ભાગ છે?
ના ના, એનાથી ઘણું વધારે. એમની આખી જર્ની છે ને, એ પોતાની જાત પરની શંકા સામે લડવાની છે. સમાજે સ્ત્રીઓ માટે જે ચોકઠા બનાવ્યા હતા એમાંથી બહાર આવવાની, પોતાની અંદર જે શક્તિ છુપાયેલી હતી એને શોધવાની.
એટલે એક વ્યક્તિ અંગત દુર્ઘટનામાંથી પસાર થઈને કેવી રીતે એક લીડર બની શકે એની વાત છે.
ચોક્કસ. અને માત્ર ટકી રહેવાની નહીં પણ ઇતિહાસ ઘડવાની વાત છે. એટલે એમના જીવનમાંથી આપણને લીડરશિપ, પ્રેસની આઝાદી, જેન્ડર ભેદભાવ સામેનો સંઘર્ષ
અને પર્સનલ ગ્રોથ, આ બધું શીખવા મળે છે.
હા, અને એમની સ્થિતિ પણ જુઓ. પૈસાદાર ઘરમાં જન્મ, પણ પછી પુરુષ પ્રધાન દુનિયામાં પોતાનું સ્થાન બનાવવાનું. 20મી સદીના અમેરિકાને, પત્રકારત્વને, સત્તાની રમતોને સમજવા માટે એમનો દૃષ્ટિકોણ બહુ જ યુનિક છે.
ચાલો તો એમની શરૂઆતથી વાત કરીએ. એમના બાળપણના વર્ષો કેવા હતા? પુસ્તકમાં એ લખે છે કે ભૌતિક સુખ તો હતું પણ ક્યાંક ભાવનાત્મક ખાલીપો હતો.
હા, આ એક બહુ મહત્વનો મુદ્દો છે એમના જીવનનો. પિતા યુજીન મેયર ભલે કામમાં વ્યસ્ત રહેતા પણ એમના તરફ પ્રેમાળ હતા.
પણ માતા?
માતા એગ્નેસ અત્યંત બુદ્ધિશાળી, સમાજમાં એમનું મોટું નામ, પણ કેથરીન માટે એ થોડા ટીકાત્મક અને ભાવનાત્મક રીતે દૂર રહેતા. એના કારણે કેથરીનના મનમાં નાનપણથી જ એક ઊંડી અસલામતી ઘર કરી ગઈ હતી. જાણે એ ક્યારેય પૂરતા સારા નથી.
આ લાગણી તો ખબર છે ઘણા લોકો અનુભવતા હોય છે, ભલે સંજોગો જુદા હોય. આની અસર એમના પછીના જીવન પર પડી હશે ને?
ચોક્કસ પડી. આત્મશંકા એમની સાથે બહુ લાંબો સમય રહી. ભલે પછી એમણે વાસર કોલેજ, શિકાગો યુનિવર્સિટીમાં ભણ્યા, પત્રકારત્વમાં રસ પણ મતાવ્યો,
પણ પેલી અંદરની લાગણી કે હું પુરુષો જેટલી સક્ષમ નથી એ રહી ગઈ.
બરાબર. એમને સેન ફ્રાન્સિસ્કોમાં રિપોર્ટર તરીકે કામ કરવાનો થોડો અનુભવ મળ્યો, જે એમને ગમ્યો પણ હતો. થોડી સ્વતંત્રતા મળી હતી.
પણ પછી એમના લગ્ન થયા ફિલિપ ગ્રેહમ સાથે. એમના વિશે શું કહેવું?
ફિલિપ ગ્રેહમ હાર્વર્ડ લો સ્કૂલનો તેજસ્વી સ્ટુડન્ટ, ખૂબ જ સ્માર્ટ, બોલવામાં માહેર, મહત્વાકાંક્ષી. કેથરીન એમનાથી બહુ જ પ્રભાવિત હતા.
એમને લાગતું હશે કે આ મારાથી સાવ અલગ છે, કોન્ફિડન્ટ, મજાકિયા.
હા, અને અહીં જ એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો જેણે એમની આખી દિશા બદલી નાખી.
એ વળાંક એટલે જ્યારે એમના પિતાએ ધ વોશિંગ્ટન પોસ્ટની જવાબદારી કેથરીનને નહીં પણ એમના પતિ ફિલિપને સોંપી.
અને નવાઈની વાત એ કે કેથરીને ત્યારે આનો કોઈ વિરોધ ન કર્યો, સવાલ પણ ન ઉઠાવ્યો.
એમણે પોતાની મહત્વાકાંક્ષા બાજુ પર મૂકી દીધી અને પત્ની, માતા, ઘર ચલાવનારની ભૂમિકા સ્વીકારી લીધી.
એ સમયની સામાજિક અપેક્ષાઓ તો હતી જ, પણ કેથરીનની પોતાની માન્યતા પણ હતી કે પુરુષ જ નેતૃત્વ માટે વધુ યોગ્ય છે. એમણે પોતે લખ્યું છે કે એમને વિચાર જ નહોતો આવ્યો કે પોતે પેપર ચલાવી શકે છે.
પણ શું ખરેખર એ સમયે બીજો કોઈ રસ્તો નહોતો, આટલા ભણેલા પૈસાદાર ઘરના હોવા છતાં?
સારો સવાલ છે. કદાચ થિયોરીમાં હોઈ શકે, પણ 1940-50ના દાયકાનું અમેરિકા જુઓ. વ્યાવસાયિક જગતમાં ટોચ પર સ્ત્રીઓ એ લગભગ અશક્ય જેવું હતું. અને કેથરીનની પોતાની આત્મશંકા અને ફિલિપ માટેનો આદર, આ બધાએ ભેગા મળીને એ નિર્ણય કરાવ્યો. એમણે પોતાની જાતને ફિલિપના સપોર્ટર તરીકે જોઈ.
અને પછી ફિલિપ ગ્રહેમના જીવનમાં મુશ્કેલીઓ શરૂ થઈ.
હા, ફિલિપ ગ્રહેમને મેનિક ડિપ્રેસિવ બીમારી થઈ, જેને આજે આપણે બાઇપોલર ડિસઓર્ડર કહીએ છીએ. એમના વર્તનમાં બહુ મોટા ઉતાર ચડાવ આવવા લાગ્યા.
ક્યારેક ખૂબ જ એનર્જી અને મોટા મોટા પ્લાન, હાઈઝ,
અને ક્યારેક ભયંકર ડિપ્રેશન અને નિરાશા, લોઝ. એમનું વર્તન અણધાર્યું બનતું ગયું. ઘણીવાર જાહેરમાં પણ વિચિત્ર વર્તન કરતા.
પુસ્તકમાં કેથરીને આ સમયનું વર્ણન બહુ જ પ્રામાણિકતાથી કર્યું છે. ફિલિપનું અસ્થિર વર્તન, એમનો પેલો જાહેરમાં અફેર, કેથરીનનું અપમાન, આ બધું સહન કરવું કેટલું અઘરું હશે.
ખૂબ જ અઘરું. એમને સમજાતું નહોતું શું કરવું. શરમ આવતી હતી, લાચારી લાગતી હતી. એક બાજુ પરિવારને સાચવવાનો હતો, બીજી બાજુ ફિલિપની બીમારીનો સામાજિક ડર હતો.
ત્યારે માનસિક બીમારી વિશે લોકો બહુ ઓછું જાણતા, વાત પણ નહોતા કરતા.
બરાબર. એટલે કેથરીને વર્ષો સુધી આ બધું એકલા હાથે સહન કર્યું. અને પેલું વિશ્વાસઘાતનો અનુભવ, જે વ્યક્તિ પર આટલો ભરોસો હતો એ જ આટલું દુઃખ આપી રહ્યા હતા.
અને પછી ઓગસ્ટ 1963માં એ દુઃખદ ઘટના બની.
હા, ફિલિપ ગ્રેહમે આત્મહત્યા કરી લીધી. એકદમ આઘાતજનક. કેથરીન ગ્રેહમ 46 વર્ષના, 4 બાળકોની માં અને વિધવા. અને અચાનક જ ધ વોશિંગ્ટન પોસ્ટ કંપનીનું આખું ભવિષ્ય એમના માથે આવી ગયું.
એટલે એમની સામે સીધો સવાલ આવી ગયો, શું કરવું હવે? કંપની વેચી દેવી કે જવાબદારી લેવી?
આ જ હતી નિર્ણાયક ક્ષણ. એક એવી સ્ત્રી માટે જેણે મોટાભાગે પડદા પાછળ જ કામ કર્યું હતું, જેને પોતાની જાત પર જ ભરોસો નહોતો અને બિઝનેસ ચલાવવાનો કોઈ અનુભવ નહોતો. પુસ્તકમાં એ લખે છે કે બોર્ડ મીટિંગમાં જતા પણ ડર લાગે. રૂમમાં બધા પુરુષો હોય, એ એકલા સ્ત્રી, બોલવામાં સંકોચ થાય. એમને સતત એમ લાગતું કે હું આના માટે લાયક નથી, જાણે કોઈ ખોટો માણસ આવી ગયો હોય. ઇમ્પોસ્ટર.
તો પછી હિંમત ક્યાંથી આવી? નેતૃત્વ લેવાનો નિર્ણય કેમ કર્યો?
2 મુખ્ય કારણો હતા. એક, એમના પિતાએ જે વારસો ઊભો કર્યો હતો એને સાચવવાની ફરજ. અને બીજું, એમના બાળકોના ભવિષ્ય માટે કંપની ચાલુ રાખવી જરૂરી હતી. એટલે ડર તો હતો જ, શંકા પણ હતી. પણ એમને નક્કી કર્યું કે પોતે ધ વોશિંગ્ટન પોસ્ટ કંપનીનું નેતૃત્વ સંભાળશે.
તો અહીંથી એમની ખરી કસોટી શરૂ થઈ. અનુભવ વગર, આત્મશંકા સાથે એક લીડર બનવાની સફર, એ કઈ રીતે થયું?
એ ધીમે ધીમે થયું. એને ઓન ધ જોબ ટ્રેનિંગ કહે છે. એમણે પોતાની જાતને બિઝનેસના દરેક પાસામાં ઉતારી દીધી. પ્રશ્નો પૂછ્યા, લોકો પાસેથી શીખ્યા, ધીરે ધીરે સમજ કેળવી.
શરૂઆતમાં તો એમની મેનેજમેન્ટ સ્ટાઇલ પણ બહુ સંકોચવાળી હશે ને?
હા, બહુ જ. કોઈને સહેલાઈથી ના નહોતા કહી શકતા, અચકાતા હતા.
પણ એમણે એક બહુ મોટો અને કદાચ હિંમતભરો કહી શકાય એવો નિર્ણય શરૂઆતમાં જ લીધો, બેન બ્રેડલીને એડિટર બનાવવાનો.
હા, બેન બ્રેડલી, ધ વોશિંગ્ટન પોસ્ટના એક્ઝિક્યુટિવ એડિટર. આ નિર્ણય એમના નેતૃત્વના વિકાસમાં બહુ જ મહત્વનો સાબિત થયો. બ્રેડલી પોતે બહુ જ કડક, દમદાર અને મહત્વાકાંક્ષી એડિટર હતા,
જે આક્રમક અને ગુણવત્તાવાળા પત્રકારત્વમાં માનતા હતા.
બરાબર. અને કેથરીનના મનમાં પણ પત્રકારત્વ માટે જે લગાવ હતો, એને કારણે એમને સમજાયું કે આવા જ એડિટરની જરૂર છે.
પણ શું એમના જેવી નવી લીડર માટે બ્રેડલી જેવા સ્ટ્રોંગ માણસ સાથે કામ કરવું સહેલું હતું?
સહેલું તો નહોતું, પણ એમની વચ્ચે એક ખાસ સંબંધ બંધાયો. એ સંબંધ હતો પરસ્પર આદરનો, પ્રામાણિકતાનો અને સારા પત્રકારત્વ માટેની કોમન કમિટમેન્ટનો. બ્રેડલી કેથરીનને ચેલેન્જ કરતા અને કેથરીન બ્રેડલીને પૂરો સપોર્ટ અને સ્વતંત્રતા આપતા.
અને આ જ જોડીએ પોસ્ટને સફળતા અપાવી.
હા, આ જ પાર્ટનરશિપ પાયો બની. આ નિર્ણય લેતી વખતે કેથરીને પોતાની સૂઝ પર ભરોસો મૂક્યો. એ એમના વધતા કોન્ફિડન્સની નિશાની હતી. અને પછી આવ્યા એ 2 મોટા ઐતિહાસિક પડકારો, જેણે ધ પોસ્ટ અને કેથરિન ગ્રેહામ બંનેનું નામ ઇતિહાસમાં લખી દીધું. પહેલું 1971માં પેન્ટાગોન પેપર્સ.
પેન્ટાગોન પેપર્સ એટલે વિયેતનામ યુદ્ધના એ સિક્રેટ ડોક્યુમેન્ટ્સ,
હા, જે બતાવતા હતા કે અમેરિકન સરકારે કઈ રીતે વર્ષો સુધી યુદ્ધની હકીકત છુપાવી હતી. ધ ન્યુયોર્ક ટાઈમ્સે છાપવાનું શરૂ કર્યું, પણ નિક્સન સરકારે કોર્ટમાંથી એમના પર રોક લગાવી દીધી.
અને ત્યારે ધ વોશિંગ્ટન પોસ્ટને પણ એ ડોક્યુમેન્ટ્સ મળ્યા.
અને હવે સવાલ કેથરિન ગ્રેહામ સામે હતો, શું આપણે પણ છાપીશું? કંપનીના વકીલો, ફાઇનાન્સવાળા બધાએ ના પાડી. કહ્યું કે જો સરકારનો આદેશ તોડીશું તો મોટી મુશ્કેલી થશે, ટીવી સ્ટેશનના લાયસન્સ જશે, કંપની ડૂબી જશે. કારણ કે ત્યારે પોસ્ટ સ્ટોક માર્કેટમાં લિસ્ટ થવાની તૈયારીમાં હતી.
પણ બીજી બાજુ બેન બ્રેડલી અને એમની ટીમ હતી, જે કહેતી હતી કે સત્ય બહાર લાવવું એ પ્રેસની ફરજ છે.
આ પ્રેસની આઝાદીનો સવાલ હતો, અને છેલ્લો નિર્ણય કેથરિન ગ્રેહામે લેવાનો હતો. એ એમના ઘરે હતા, ફોન પર બધાને સાંભળી રહ્યા હતા. પ્રેશર અમથું હતું, પણ છેવટે એમણે કહ્યું, ઓકે, લેટ્સ ગો, લેટ્સ પબ્લિશ.
ઠીક છે, ચાલો આગળ વધીએ, છાપો. બસ આ ત્રણ શબ્દો.
અને એણે ઇતિહાસ બનાવી દીધો. સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો અને કોર્ટે પ્રેસની તરફેણમાં ચુકાદો આપ્યો. પ્રેસની આઝાદીની મોટી જીત થઈ.
અને કેથરિન ગ્રેહામ માટે,
એમના માટે આ એક ટર્નિંગ પોઈન્ટ હતો. આ નિર્ણયે કંપનીમાં એમની ઓથોરિટી પાકી કરી દીધી, અને પ્રેસની સ્વતંત્રતા માટેની એમની કમિટમેન્ટ દુનિયાએ જોઈ. આ અનુભવે એમને આવનારા એનાથી પણ મોટા પડકાર માટે તૈયાર કર્યા.
અને એ પડકાર એટલે વોટરગેટ, જેણે તો અમેરિકન રાજકારણને હલાવી દીધું.
બરાબર. 1972માં વોટરગેટ બિલ્ડિંગમાં ડેમોક્રેટિક પાર્ટીની ઓફિસમાં ચોરી થઈ. એની તપાસ પોસ્ટના બે યુવાન રિપોર્ટર બોબ વુડવર્ડ અને કાર્લ બર્નસ્ટીને શરૂ કરી,
જેમને ત્યારે કોઈ ખાસ ઓળખતું પણ નહોતું.
હા, અને ધીમે ધીમે આ તપાસ એક મોટા રાજકીય ષડયંત્ર સુધી પહોંચી, જેમાં ખુદ રાષ્ટ્રપતિ નિક્સન અને વ્હાઇટ હાઉસના મોટા અધિકારીઓ સામેલ હતા.
આ વખતે તો વ્હાઇટ હાઉસ તરફથી દબાણ પેન્ટાગોન પેપર્સ કરતા પણ વધારે હશે,
અનેક ગણું વધારે. સીધી ધમકીઓ, જાહેરમાં બદનામી, પોસ્ટ અને કેથરિન પર પર્સનલ એટેક, ટીવી સ્ટેશનના લાયસન્સ રદ કરવાની ધમકી, બધું જ કર્યું.
પણ આવા ડરાવણા માહોલમાં પણ કેથરિન ગ્રેહામ અડગ રહ્યા.
એકદમ અડગ. એમણે પોતાના રિપોર્ટર્સ અને એડિટર બેન બ્રેડલીને પૂરો સપોર્ટ આપ્યો, ન્યૂઝરૂમને પોલિટિકલ પ્રેશરથી બચાવ્યો, તપાસ ચાલુ રાખવા માટે જે જોઈએ તે આપ્યું. એ પડદા પાછળ રહીને પણ એક મજબૂત દિવાલની જેમ ઊભા રહ્યા.
એમને ખબર હતી કે જો અત્યારે ઝૂકી ગયા તો
માત્ર એમનું પેપર નહીં, પણ અમેરિકન ડેમોક્રેસી અને પ્રેસની આઝાદી પણ જોખમમાં મુકાશે.
આ ખરેખર પ્રેશરમાં લીડરશીપનું બેસ્ટ ઉદાહરણ છે. અને છેવટે પોસ્ટના પત્રકારત્વને કારણે જ વોટરગેટ ખુલ્યું, અને ઓગસ્ટ 1974માં નિક્સનને રાજીનામું આપવું પડ્યું.
વોટરગેટ પછી તો કેથરિન ગ્રેહામનું નામ આખી દુનિયામાં થયું. મીડિયા અને બિઝનેસ જગતમાં એમનું બહુ મોટું માન હતું. એ માત્ર પોસ્ટના માલિક નહોતા, પણ ફ્રી પ્રેસના સિમ્બલ બની ગયા હતા.
પછીના વર્ષોમાં એમણે પોતાની આખી જર્ની પર સ્ત્રીઓની બદલાતી ભૂમિકા પર ઘણું વિચાર્યું, જે એમના પુસ્તક પર્સનલ હિસ્ટ્રીમાં દેખાય છે. 1979માં એમણે પ્રકાશકનું પદ એમના દીકરા ડોનાલ્ડ ગ્રેહામને સોંપ્યું, પણ પોતે ચેરમેન તરીકે તો સક્રિય રહ્યા.
એમની આખી લાઈફ અને કામ જોઈએ તો એમની મૂળભૂત ફિલોસોફી શું હતી? કઈ વસ્તુ એમને ડ્રાઈવ કરતી હતી?
શરૂઆતમાં તો આપણે વાત કરી એમ કુટુંબનો વારસો સાચવવાની ફરજ અને ટકી રહેવાની જરૂરિયાત. પણ જેમ જેમ એ આગળ વધ્યા, તેમ તેમ પ્રેસની જે સામાજિક જવાબદારી છે ને, સત્ય બહાર લાવવાની જે તાકાત છે, એના પ્રત્યે એમની કમિટમેન્ટ વધી, અને પોતાની અંદરનો અવાજ શોધવાની જરૂરિયાત એ પણ એક મોટું મોટિવેશન હતું.
એમના જીવનમાંથી કેટલાક મુખ્ય વિચારો દેખાય છે. એક તો એ કે લીડરશીપ જન્મથી નથી મળતી, એને મુશ્કેલીઓનો સામનો કરીને, ભૂલોમાંથી શીખીને ડેવલપ કરવી પડે છે. એમણે પોતે આ અનુભવ્યું હતું.
બીજું, અને આ બહુ મહત્વનું છે, કે સાચી શક્તિ ઘણીવાર નબળાઈ સ્વીકારવામાંથી આવે છે. પોતાની આત્મશંકા સ્વીકારીને જે એને પાર કરી શક્યા.
હા, એમણે કહ્યું પણ છે કે ડર લાગે તો પણ કામ કરવું પડે, કારણ કે હિંમત સ્નાયુજેલી છે, વાપરો એમ મજબૂત થાય.
પત્રકારત્વમાં તો નિષ્પક્ષતા અને પ્રામાણિકતા એમના માટે સૌથી ઉપર હતા, અને સત્તાના ઉપયોગ વિશે એમનો પેલો ફેમસ વિચાર,
Power is not revealed by striking hard or often, but by striking true.
હા, શક્તિ વારંવાર કે જોરથી વાપરવામાં નહીં, પણ સાચી જગ્યાએ યોગ્ય રીતે વાપરવામાં છે.
અને જે વિશેષાધિકાર એમને મળ્યો તો એની સાથે આવતી જવાબદારીની પણ એ વાત કરતા. એમની સંપત્તિએ એમને અમુક મુશ્કેલીથી બચાવ્યા, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એક નૈતિક જવાબદારી હતી.
અને પોતાની ટીમને સપોર્ટ કરવાનું મહત્વ ખાસ કરીને વોટરગેટ વખતે દેખાયું.
અને નારીવાદ વિશે પણ એમનો વિચાર રસપ્રદ છે. એમણે કહ્યું, ફેમિનિઝમ ઇઝ ટુ બી સ્ટ્રોંગ, ઇટ્સ અબાઉટ બીંગ અ હ્યુમન બીંગ, ઇટ્સ અબાઉટ બીંગ યોર સેલ્ફ.
એટલે નારીવાદ એટલે મજબૂત બનવું, માનવી બનવું, પોતે જે છો એ બનવું, કોઈ વિચારધારા કરતાં વધુ પર્સનલ એમ્પાવરમેન્ટ.
બરાબર.
જો આપણે એમના જીવનના ત્રણ સૌથી મહત્વના ટર્નિંગ પોઈન્ટ્સ ગણવા હોય તો કયા કહી શકાય જેણે એમની લાઈફની દિશા જ બદલી નાખી?
મને લાગે છે કે પહેલો અને સૌથી ક્લિયર તો ફિલિપ ગ્રેહેમની 1963ની આત્મહત્યા છે.
ચોક્કસ. એ ઘટનાએ એક જાતકે બધું બદલી નાખ્યું. દુઃખ, નુકસાન અને અચાનક આવી પડેલી જવાબદારી, વેચવું કે ચલાવવું.
આ ઘટનાએ એમને એમની સેફ પાછળ રહેવાની ભૂમિકામાંથી ખેંચીને સીધા લીડરશિપની આગમાં નાખી દીધા, જેના માટે તૈયાર નહોતા.
અને આ જ કારણે એમને પોતાની આત્મશંકાનો સામનો કરવો પડ્યો. ફરજ અને જરૂરિયાતના કારણે એ શક્તિ શોધવી પડી જે એમનામાં હતી.
જો આ ઘટના ન બની હોત તો કદાચ કેથરિન ગ્રેહમની વાર્તા સાવ જુદી જ હોત. આ એમના પબ્લિક લાઈફનો સ્ટાર્ટિંગ પોઈન્ટ બન્યો.
બીજો ટર્નિંગ પોઈન્ટ
મારા હિસાબે 1971માં પેન્ટાગોન પેપર્સ છાપવાનો નિર્ણય. એક ક્ષણ વિચારો, કંપની દાવ પર, વકીલોની ના, સરકારનું પ્રેશર અને ફોન પર એકલા હાથે નિર્ણય. એ ખાલી એક ન્યૂઝપેપરનો નિર્ણય નહોતો,
એ પ્રેસની આઝાદીનો અને પોતાના સિદ્ધાંતો પર ઊભા રહેવાનો નિર્ણય હતો.
અને આ નિર્ણયે કેથરિન ગ્રેહામને બદલી નાખ્યા. એ સંકોચ રાખતા મેનેજરમાંથી એક હિંમતવાન લીડર બન્યા. આ નિર્ણયે કંપનીમાં એમની સત્તા પાકી કરી અને એમને વોટરગેટ જેવા મોટા પડકાર માટે જરૂરી આત્મવિશ્વાસ આપ્યો.
અને ત્રીજો
જે કદાચ ઓછો ડ્રામેટિક લાગે પણ સ્ટ્રેટેજિકલી બહુ મહત્વનો હતો, એ હતો બેન બ્રેડલીની નિમણૂક. યાદ રાખો, આ નિર્ણય એમણે ત્યારે લીધો જ્યારે પોતે લીડરશિપમાં નવા હતા.
હા, એક ડાયનેમિક, ધારદાર, મહત્વાકાંક્ષી એડિટરને પસંદ કરવો,
એમની પોતાની ડિસિઝન મેકિંગ પાવર અને કંઈક બદલવાની ઈચ્છા બતાવે છે. એમણે ખાલી એડિટર નહોતો પસંદ કર્યો, એક પાર્ટનર પસંદ કર્યો હતો.
અને આ ગ્રેહમ બ્રેડલી જોડીએ જ પોસ્ટને એની સૌથી મોટી સફળતાઓ અપાવી.
આ નિમણૂકે પેપરનો ચહેરો બદલી નાખ્યો અને કેથરિનને માત્ર વારસદાર નહીં પણ ભવિષ્ય ઘડનાર પ્રકાશક તરીકે સ્થાપિત કર્યા.
આટલી અસાધારણ જિંદગી, શું એમના અનુભવોમાંથી આજના સામાન્ય માણસ માટે પણ કોઈ શીખ છે?
ચોક્કસ છે. એમની વાર્તા ભલે ઉચ્ચ વર્તુળોમાં બની હોય પણ એના મૂળમાં જે માનવીય અનુભવો છે એ યુનિવર્સલ છે. પહેલું તો પેલું આત્મશંકા અને ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ.
હા, એ લાગણી કે હું આ જગ્યા માટે લાયક નથી,
જે આજે પણ ઘણા લોકો, ખાસ કરીને સ્ત્રીઓ અને માર્જિનલાઇઝ્ડ ગ્રુપના લોકો અનુભવે છે.
બીજું, દુઃખ અને નુકસાનનો સામનો કરીને જીવનનો નવો અર્થ શોધવો. પતિની આત્મહત્યા પછી એમણે જે રીતે પોતાની જાતને ઊભી કરી એ બહુ પ્રેરણાદાયક છે.
પછી કોઈ પ્રિયજનની માનસિક બીમારી સાથે જીવવાનો અનુભવ, એની સાથે જોડાયેલો સામાજિક ડર, લાચારી. પુસ્તકમાં એમણે આ બહુ સંવેદનશીલતાથી લખ્યું છે.
અને અલબત્ત પ્રોફેશનલ લાઈફમાં જેન્ડર ભેદભાવનો સામનો. પુરુષ પ્રધાન દુનિયામાં એક સ્ત્રી તરીકે એમણે જે અનુભવ્યું એ આજે પણ ઘણી જગ્યાએ સાચું છે.
અને લીડરશિપના પાઠ, અચાનક આવી પડેલી જવાબદારી કેમ નિભાવવી, પ્રેશરમાં સિદ્ધાંતો પર કેમ ટકી રહેવું, અને કદાચ સૌથી મોટો પાઠ કે પર્સનલ ગ્રોથ કોઈપણ ઉંમરે શક્ય છે. એમણે પોતાની બીજી જિંદગી 46 વર્ષે શરૂ કરી.
એમની વાર્તા એ પણ બતાવે છે કે કઈ રીતે પર્સનલ લાઈફ અને મોટી ઐતિહાસિક ઘટનાઓ જોડાયેલી હોય છે.
બરાબર. એમની અંગત ટ્રેજેડી એમના પબ્લિક રોલનું કારણ બની અને એમના પબ્લિક નિર્ણયોએ ઇતિહાસ બદલ્યો.
તો આ બધી વાતચીત પછી જો આપણે ત્રણ મુખ્ય શીખ કાઢવી હોય તો શું હોય શકે?
પહેલી શીખ જે ભાવનાત્મક રીતે સ્પર્શે છે. ગમે તેટલું દુઃખ હોય, ગમે તેટલી આત્મશંકા હોય, એમાંથી પણ તાકાત અને જીવનનો નવો હેતુ મળી શકે છે. પોતાની નબળાઈ સ્વીકારીને પણ અસાધારણ હિંમત બતાવી શકાય છે. કેથરિન ગ્રેહમનું જીવન આનું ઉદાહરણ છે.
બીજી શીખ બૌદ્ધિક સ્તરે. મુક્ત પ્રેસની જવાબદારી ખાલી ન્યૂઝ આપવાની નથી, પણ સત્તા પર બેઠેલાઓને સવાલ પૂછવાની અને જવાબદાર ઠેરવવાની છે. ભલે ગમે તેટલું જોખમ હોય, લોકશાહી માટે આ જરૂરી છે.
અને ત્રીજી, એક યુનિવર્સલ શીખ. લીડરશીપ કોઈ જન્મજાત ભેટ નથી, એ પડકારોનો સામનો કરીને, શીખતા રહીને અને ડર લાગે તો પણ સાચું પગલું ભરવાની હિંમત કેળવીને વિકસે છે. સાચી લીડરશીપ નમ્રતા, સતત શીખવાની વૃત્તિ અને પોતાના મૂલ્યો પ્રત્યેની વફાદારીમાંથી આવે છે.
ખૂબ સરસ સારાંશ. કેથરિન ગ્રેહમની પર્સનલ હિસ્ટ્રી ખરેખર માત્ર એક બાયોગ્રાફી નથી, પણ 20મી સદીના અમેરિકા, પત્રકારત્વ અને એક અદ્ભુત સ્ત્રીના સંઘર્ષની ગાથા છે.
અને છેલ્લે શ્રોતાઓ માટે એક વિચાર. કેથરિન ગ્રેહમને જે શક્તિ વારસામાં મળી હતી, સામાજિક આર્થિક, એનો સાચો ઉપયોગ કરવાની હિંમત અને સમજ એમને ત્યારે જ આવી જ્યારે સંજોગોએ મજબૂર કર્યા. શું આપણા બધાની અંદર પણ એવી કોઈ છુપાયેલી શક્તિ છે જે બસ કોઈ યોગ્ય ક્ષણ, યોગ્ય પડકારની રાહ જોઈ રહી છે?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.